હેલો, નમસ્તે, આદાબ, જિંદાબાદ. ફુરસત ફેમિનિઝમના બીજા ગુજરાતી એપિસોડમાં તમારા બધાનો સ્વાગત છે. હું અરુંધતી.
હું દીપા.
આજે આપણી સાથે અમારા બંનેના એક ખૂબ જ ખાસ મિત્ર જોડાયા છે. અમારા બંને માટે એક ખૂબ પ્રેરણાદાયક વ્યક્તિ અને માળિયા મહિલા શક્તિ સંગઠનના એક સભ્ય સોનભાઈ જોડાયા છે. હાય સોનભાઈ.
હાય દીપા, અરુંધતી બેન.
ખરેખર આ તમને કહેવું હતું બહુ પહેલાં કે અમે છે ને જ્યારે સૌથી પહેલાં દીપા અને મેં ફુરસત ફેમિનિઝમનો વિચાર કર્યો ત્યારે તો નામ પણ નહોતું પડ્યું ફુરસત ફેમિનિઝમ, કે એક પોડકાસ્ટ કરીશું જ્યાં અલગ અલગ નારીવાદી અવાજ અને અનુભવો ભેગા કરીએ. અને ત્યારે એક નાનું અમથું એક લિસ્ટ બનાવ્યું હતું કે જ્યારે આવું કંઈક વિચાર કરીએ છીએ તો કોઈક કોઈક લોકો તો હોવા જોઈએ આપણા મનમાં. તો ત્યારે તમે માનો નહીં, તમારું નામ સૌથી પહેલું હતું. અને હવે 25 એપિસોડ લાગી ગયા અમને તમારી સાથે વાત કરવા માટે, પણ એટલા ઉત્સુક છીએ આજની ચર્ચા માટે. કારણ કે ખરેખર જ્યારે શરૂ કર્યું હતું ત્યારે તમને મનમાં રાખીને શરૂ કર્યું હતું, એટલે હવે ફાઇનલી એવું લાગે છે કે આ પોડકાસ્ટ ફળ્યું. આજે સોનભાઈ આપણે હરવા ફરવા અને પોતાની જગ્યા લેવાની વાત કરવાના છીએ. તો તમારે શરૂ કરવું છે, ક્યાંથી શરૂ કરવું છે, શું વાત કરવી છે આજે?
હરવા ફરવાનું હું એમ કહું ને તો શરૂઆતથી નાનપણથી જ બહુ જ હરવા ફરવામાં બાંધછોડ નહોતી કે છૂટછાટથી તમે ફરી શકો, નાનપણથી જ એવી નહોતી. કારણ કે હું જ્યારે 1 વર્ષની હતી ને ત્યારે મારા પપ્પા એક્સપાયર થઈ ગયા હતા અને નાની એક બેન મમ્મીને 8 મહિના પેટમાં હતી અને મમ્મીએ લવ મેરેજ કર્યા હતા એટલે એના ઉપર પણ બહુ જ હતું કે 2 દીકરીઓ છે અને હવે ઘર નહીં કરે, રાખશે નહીં અમારી દીકરીઓને. અને ત્યારે શરૂઆતમાં મારા મમ્મીએ થોડુંક એવું કીધું હતું કે ના, હું મારી આ દીકરીઓ ઉપર જ આખી જિંદગી કાઢીશ. પણ જ્યારે પપ્પા એક્સપાયર થયા ને અમે 5 વર્ષની દીકરીઓ થઈ એટલે મમ્મીએ મારા દાદાની લોકો એમ કીધું કે નહીં, આપણે તો ગઢવી છીએ ને દીકરીઓને ભણાવશું તો આપણું નામ ઓલું થશે. ત્યારે મારા મમ્મીએ બહુ જ પીઢતાપણે કીધું હતું કે આજે મારો ઘરવાળો ગુજરી ગયો ને તો હું ભલે હું મારા પગભર કોકના ઘરના કામ કરીને થાઈશ, પણ મારી દીકરીઓ કાલ સવારે નોકરિયાત થાય ને એટલું તો હું એને ભણાવીશ જ. અને બહુ જ નાનેથી સંઘર્ષ કરીને અમને 2 બહેનોને ભણાવી અને જ્યારે સ્કૂલે મૂકવાનું ને લેવાની ને એવી બધી વાત હતી એટલે કે નહીં એકલી દીકરીઓને ન મોકલાય ને જમાનો કેવો છે ને કાલ સવારે કંઈક થશે તો તમારે શું છે, અમારું જે અમારું નાક જાશે ને, આવા બહુ શબ્દો જ્યારે પહેલાં સાંભળતા હતા ને નાનપણમાં ત્યારે એમ થતું હતું કે જો તો આટલો પણ અમારા ઉપર ભરોસો નહીં. પણ મમ્મી એક અમારી હિંમત હતા, એમણે અમને સાયકલ લઈ દીધી હતી કે નહીં તમે આરામથી જાવ આવો, મને કોઈ દુનિયાને કે કોઈને વિશ્વાસ હોય કે ન હોય પણ મને તમારા ઉપર આંધ્રો વિશ્વાસ છે. અને શરૂઆતથી જ મમ્મીના સપોર્ટથી અમે આટલા છૂટછાટથી રહ્યા હતા, ભણ્યા ગણ્યા ને મારા દાદા એક્સપાયર બહુ જ માંદા પડી ગયા હતા ને એવા મારી નાની ઉંમરે 14 વર્ષે જ મારા મેરેજ કરી દીધા હતા કે અને ત્યારે મારું 10મું ધોરણ હતું, એક બાજુ બોર્ડની પરીક્ષા હતી ને તે દી જ મારા ફેરા હતા. ને હું ને મમ્મી તો જાણે આમ દુનિયા જ પૂરી થઈ ગઈ હતી. ત્યાંથી વડીલોની આગળ એમનું નું આવેલું ને મારું તો સાવ પછી નું આવેલું કે પછી એવું મન ઉદાસ થઈ ગયું કે હવે તો લગ્ન સંસારમાં પડી ગયા, ઘર સંસારમાં એટલે હવે બધું પૂરું થઈ ગયું. એવામાં 1-1.5 વર્ષ મારા મેરેજને પૂરું થયું એટલે મને પ્રેગ્નન્ટ થઈ ગઈ. હું 15 વર્ષે પ્રેગ્નન્ટ થઈ ગઈ ને પછી આ જે 12ની ગોળીઓ હોય છે એ મને છેતરીને દૂધમાં ને એમાં સાસુએ પીવડાવી દીધી કે ના, હજી તો નાની છે ને ઘરનું કામ કોણ કરશે ને કોણ કરશે, આવી રીતની બધી વાતો કરીને દવા પીવડાવી દીધી. મને મિસકેરેજ થઈ ગયું ને પછી મારા મમ્મીએ પાછું મારા વડીલો સામે લડવાનું શરૂ કર્યું કે એ નાની છે, એના મેરેજ તમે કરી દીધા ત્યારે બધી વસ્તુ કેમ વિચાર ન કરી, મારી જિંદગીની મારી દીકરીઓની જિંદગી તમે સાવ ખરાબ કરી નાખી. ને એક હું તી પછી પાછું મારું થોડુંક ભણતર મમ્મીના ઘરે 5-6 મહિના રહી ત્યારે શરૂઆત કરી, પછી પાછું વડીલોની મરજીથી મારે જવું પડ્યું આ તે. મારી એકથી પછી એક દીકરી થઈ ને દીકરી મારી 1.5 વર્ષની થઈ ને પછી ઘરના ઘર તરફથી મને મારો ઘરવાળો બહુ જ વેમ લેતો ને ક્યાંય સારા કપડાં પહેરવા ઓઢવા ન દે, ક્યાંય પ્રસંગ પાતે જાય તો દર દાગીનાને પહેરવા ન દે. પછી આવી બધી વાત હું મમ્મીને કહી દી, મમ્મી આમ છે તો એ પછી મમ્મી એમ કહેતા કે બેન હશે હવે આપણે આ બધાને શું કરશી, એવી રીતે થોડોક ટાઈમ બહુ જ ધીરે ધીરે કાઢ્યું. એવામાં એવું થયું મારી બેબી માંદી પડી ને બહુ જ ઝાડા ઉલટી થઈ ગયા, તો હું ઘરમાં કીધું કે મારી બેબીને બહુ જ મજા નથી તો મને દવા લેવા પૈસા દો. ત્યારે એ લોકોએ પૈસા ન દીધા, નો સરકારી દવાખાના સુધી મારી દીકરીને પહોંચાડી. ત્યારે પછી હું પોતે સ્ટેન્ડ લીધું, મારી દીકરીને દવાખાને પહોંચાડી અને મમ્મીને કીધું કે હવે તમે કોઈ સાથ દો કે ન દો, મારી દીકરીને હું પોતે બધું એમ એનું બધું હું કરીશ. અને મમ્મીએ મને ત્યારે સપોર્ટ દીધો અને હું એક સદભાવના હોસ્પિટલમાં સામાન્ય 1500 રૂપિયા પગારમાં ત્યારે હું જોઈન્ટ થઈ. અને ધીરે ધીરે મને અહીંયાના ડૉક્ટર ને એના સ્ટાફ લોકોને એ બધાને ખબર હતી, એટલે અહીંયાનો સપોર્ટ મળ્યો. સપોર્ટ મળ્યો ને હું એક બહુ સારા એવા 3 વર્ષના સમયગાળામાં નર્સિંગ સ્ટાફ થઈને પણ નોકરી કરવા માંડી અને આર્થિક રીતે હું મારી રીતે ઊભી થઈ. પછી જે હું જોબ કરતી હતી એમાંથી પણ મારા પતિને પૈસા જોતા હતા. હું પૈસા ન દઉં એટલે જ્યાં કામ કરતી હોય ને ત્યાં આવીને મને મારકૂટ કરે ને જ્યાં નોકરી કરતો એને કહે કે મને નથી પોસાતું નોકરી કરે છે એ તમે મુકાવી દો. અને મને આવી રીતે 4-5 જગ્યાએથી નોકરીમાંથી પણ કાઢી મૂકી હતી. આમ હું બહુ જ તૂટી ગઈ હતી ને ઘેરાઈ ગઈ હતી કે હવે હું જ્યાં જોબ કરું છું ત્યાં પણ મને શાંતિથી નથી કરવા દેતા. પછી હું જ્યારે ઘરમાં જ રહેતી હતી ભૂખા અમે દિવસો કાઢ નાખી, મારી બેબી માટે ખાવાનું હોય ન હોય મારો ઘરવાળો મારી પાસે એવી ડિમાન્ડ મૂકતો કે તારે નોકરી હું નહીં કરવા દઉં, પણ હું જે પુરુષ લઈને આવું ને હું તને કહું એમ કરવાનું, આમ આપણે જલ્દી પૈસાદાર થશે. પાછી આવી વસ્તુ હું મારી મમ્મીને કીધી, મમ્મી મારાથી આ બધું નથી થતું, એ લોકો કમાતા નથી તો એનું નાક નથી જાતું ને હું આવી વસ્તુ મમ્મી મારે નથી કરવી. તે છતાંય મારા મમ્મી મારા વડીલો આગળ બહુ જ નમેલા હતા, તો મને કહે કે તું પાછી આવીશ ને તારા પપ્પા નથી તો દુનિયા મને શું કહેશે. પછી આવી રીતે હું ત્યાં રહેતી પણ એકે એમ ન કરતી, મને ખાવા દો તોય ભલે ન દો તોય ભલે. અને ત્યારે થોડીક સમજ એવી નહોતી, ખાલી એ ખબર પડતી કે પોલીસ સ્ટેશનમાં જાય તો આના તરફી કેસ થાય ને આ તે. પછી ધીરે ધીરે એક બેનપણીના ટેકાથી એક સામાન્ય નોકરી પાછી શરૂઆત 1000 રૂપિયા મળતા હતા એવી કરતી, બારે વયા જાય એટલે હું એ કચરા પોતા વાસણ કરીને ફટાફટ આવતી રહું, છોકરીને ખવડાવી પીવડાવી દઉં. એવામાં મારી મુલાકાત સદીકથી થઈ અમારી. પછી અમે ફ્રેન્ડ બન્યા, 1 વર્ષ સુધી અમે ફ્રેન્ડ તરીકે રહ્યા. પછી હું એને મારી આ બધી વાત કરી કે હું આ પરિસ્થિતિમાંથી અત્યારે નીકળું છું, એટલે એણે મને દિલાસો દીધો કે નહીં હું તને આ બધામાંથી કાઢીશ. પછી એક 1.5 વર્ષના આરેગારે અમે બે લવ મેરેજ કર્યા. અને લવ મેરેજ કર્યા પછી મને અહીંયા માળિયામાં હું આવી લવ મેરેજ કરીને. માળિયામાં લવ મેરેજ કરીને આવી એટલે મારા ઉપર તો જાણે આભદ તૂટી પડ્યું. એણે મને એમ નહોતું કીધું કે હું પરિણીત છું, મારા 5 બાળકો છે, કે હું આવી રીતે રહું છું. મને એનું ના સાચું નામ ખબર હતી કે ના એનું કઈ રીતે એ રહે છે એ ખબર હતી. મને બસ એક જ વસ્તુ હતી કે હું એક બાજુથી પીલાતી હતી નાણે મને થોડુંક હિંમત આપી હતી કે નહીં આ બધું એ શાંતિથી પાર પડી જશે, તું હિંમત રાખ. અને એમાં હું ખાલી એટલા ભરોસામાં અહીંયા આ સુધી આવતી રહી. પછી મારા અહીંયા અમે હું મેરેજ કર્યા ત્યાં સુધી નહોતી ખબર, મારી એક બેબી પેટમાં રહી ત્યારે મને ખબર પડી કે આ પોતે પણ ભણેલા છે, એના પણ 5 બાળકો છે. પછી મને એમ થયું કે હવે અહીંયા નથી જવું. હું પછી મારા મમ્મીને હું 7-8 મહિને ફોન કર્યો, મમ્મીને ભેરી થઈ, મમ્મીને બધી વાત કરી. એટલે મમ્મી કહે કે હવે એને તારા જે થયું એ તારા કિસ્મત, તારી દીકરી તારી પાસેથી લઈ ગયા, તું અહીંયા છું, તું જો એ લોકો વચ્ચેથી પીઢ થઈને રહી હક ને તો તું ત્યાં જ જા, અહીંયા આવીશ ને તને ગામ મેણા ટોણા મારે ને એનાથી તું ત્યાં જ માથું ફોડીને ખા. મને ભરોસો છે કે જો તારામાં હિંમત હશે ને તો તું આગળ જાય. સૌ એક મમ્મીએ મને હિંમત આપીને પાછી મોકલી. હું અહીંયા આવી. સતત 5 વર્ષ સુધી ઘરમાં ખાવા હોય કે ન હોય, મારે એક બેબી બાબો થયા, પણ એક જાણે કારાવાસની સજા કહે ને એવી આવી ગઈ હોય ને એવી સજા હું 5 વર્ષ સુધી અંદર ઘરમાં રહીને ભોગવી. એ કહે તો પાણી પીવાનું, એ કહે તો જમવાનું, એ કહે તો બેસવાનું, એ કહે તો ઉઠવાનું, એવી રીતે હું 5 વર્ષ એકદમ સતત અંદર ઘરમાં ને ઘરમાં કાઢ્યા. જે સમયગાળો તો હું યાદ કરું ત્યારે મને એમ થાય છે કે ના, એ ખરેખર મારા માટે ખરાબ સપનું જ હતું. પછી અમારે અહીંયા ગામમાં એક આશા વર્કર અમારા બેન હતા, જે સંગઠનમાં જોડાયેલા હતા, અને હું કંઈક મમતા દિવસમાં ઇન્જેક્શન માટે ગઈ હતી અને ભેગા થયા હતા, મને એને વાત કરી હતી, તો મને કીધું તું ભણેલી છો, એટલે મેં કીધું હા ભણેલી છું. અને ધીરે ધીરે મારી દીકરી પેટમાં હતી, હું મમતા દિવસમાં ગઈ, એ પણ હું પૂછા વગર ગઈ હતી. તેથી સાંજે પૂછા વગર ગઈ, એ ખબર પડી, એટલે બહુ જ માર માર્યો, જે હાથમાં આવ્યું એ માર્યું. પણ મેં કીધું કે નહીં, આ સમયગાળામાં મારે તનુરની રસી લેવી જરૂરી હતી એટલે હું ગઈ હતી, પણ તમને એમ લાગે છે કે હવે નહીં નથી જવું તો હવે નહીં જાઉં, ત્યારે એ સમયગાળો એવો હતો તો કહી દીધું. એમાં આશા વર્કરને ખબર પડી ગઈ કે આ છોકરી ભણેલી છે અને આપણા ગામ માટે કંઈક કરે એવી છે, એટલે એને અમારા ઘરે કોઈ બાળકને પણ ન આવવા દેતા. પણ હવે ડિલિવરીના લીધે આશા વર્કર આવતા જતા, ધીરે ધીરે અમુક વાર મુલાકાત માટે આવે, બાના ગોતીને આવતા જતા. આવી રીતે બેન ધીરે ધીરે મારી પાસે 3 વર્ષ આવ્યા અને 3 વર્ષ એને સમજાવ્યા કે કરવા દે, તારા ઘરને તને ફાયદો થશે, એને ફાયદો થશે, અને તું ઈ કે નથી દઈ શકતો તો તને આર્થિક ટેકો થશે. આવી રીતે એને જેમ પડે એમ ફોસલાવી મને આંગણવાડીમાં રહેવા માટે તૈયાર કરી. અને સાવ શરૂઆતમાં પેલું માળિયા અમે આવતા ને, એટલે માળિયા અમારા ગામથી 15 કિલોમીટર થાય, ઘરેથી નીકળી એટલે લાજ કાઢ લેવાની, ઘૂંઘટ કાઢ લેવાનું, તો પાછા ઘરમાં ગરી ત્યારે એક શેરી એવી માળિયાની નહોતી જે હું જોઈ હતી, કે કેવા લોકો છે માળિયાને એ પણ નહોતું જોયું. માળિયા આવી તો માંદા હોય તો આવવાનું, પાછું એમને વયું જવાનું, ને પાછા ઘરે ન પહોંચી ત્યાં સુધી લાજ ઊંચી નહીં કરવાની. રિક્ષા ઓલી છકડો રિક્ષા કે એ હતી, તો તેમાં ઓલી પાસી આવે એના ઉપર નહીં બેસવાનું, અંદર બેસવાનું, નીચું માથું કરીને જ્યાં સુધી ઘરમાંથી નીકળીને પાછા ઘરમાં ન ગળી ત્યાં સુધી માથું નીચું જ રાખવાનું, ઊંચું નહીં કરવાનું, આવું બહુ હાલતું. અને 5 વર્ષ આયેલું તે પછી આશા વર્કર દ્વારા હું માળિયા મહિલા શક્તિ સંગઠનમાં અને આનંદી સંસ્થા હું પહેલી વાર જોઈ. અમે ફોર્મ ભર્યું, બેઠી લોકો આરે, ધીરે ધીરે હું આમાં 7-8 મહિના પછી હું આંગણવાડી વર્કર તરીકે જોઈન્ટ થઈ. ધીરે ધીરે હું આવતી જતી, તો એવા એક વર્ષ 1.5 વર્ષના સતત સમયગાળામાં એ મારા ભેગા રહેતા, ને હું ટ્રેનિંગોમાં કોઈ બેસતી સંગઠનની તો એમાંય ભેગા રહેતા. એક ટ્રેનિંગ તો મારી એવી હતી હિંસાની, કે હું અમે જાણતા હતા કે હિંસા કઈ કઈ રીતે ઘરમાં હિંસા થાય, કે શારીરિક હિંસા શું કહેવાય, કે માનસિક હિંસા શું કહેવાય. એમાં એ મિટિંગમાં બેઠા હતા અને ઊભા થઈને મને કીધું કે હાલો આવી મિટિંગો ન કરાય, આવી મિટિંગોથી તો ઘર ભાંગે. ત્યારે મેં પહેલી વાર મારી હિંમત બતાવી કે નહીં, ઘર નહીં ભાંગે, પણ મને આ તાલીમ લેવી છે અને મારે જાણવું છે શું છે. ત્યારે પહેલી વાર જે હું હિંમત બતાવીને એને એમ થયું ને કે અહીંયાથી તો બેનો વધારે છે, હું આને ઊભી નહીં કરી શકું, એટલે એણે આ પાડી દીધી. છોપે પોતે ન આવે તો એના 10 વર્ષના કે 8 વર્ષના કોઈ બી એક છોકરાને ભેગો મૂકે. અને આ રીતે ધીરે ધીરે પછી આંગણવાડીની મિટિંગોમાં પણ ભેગા હોય. આમ 3-1 વર્ષ જેવો ગાળો ગયો, ઘરમાં ખબર આ હું આર્થિક ટેકો ઘરમાં દેવા માંડી, એટલે પછી ધીરે ધીરે ઘરમાંય મારી હાલવા માંડી કે નહીં, એ કમાઈને દે છે એટલે અમુક વસ્તુ એ કે એમ કરવું જોશે. પણ ધીરે ધીરે જ્યારે કહેતા ગયા અને ઘરમાં ફાયદો થતો ગયો, તો ઘરમાં પણ એક જગ્યા મળવા માંડી કે નહીં, એ કે છે એ સાચું છે, એના કહેવાથી કઈ કે એમ કરશી તો કંઈક ફાયદો થશે. આમ ઘરમાં મને 3 વર્ષે જગ્યા મળી, હું બોલતી એ વાત મારી માન્ય રાખવામાં આવતી, આવી રીતે ઘરમાં તો જગ્યા મળી ગઈ. પછી ગામમાં જગ્યા બનાવવા નીકળ્યા, કે ગામનું જે હું કામ કરતી એ પહેલાં હું છનુમુનું કરી લેતી, એમ ન ખબર પડવા દેતી. પછી બહેનો ધીરે ધીરે મારા ઘરે આવતી થઈ. 4 વર્ષ અમે જે કામ કર્યું અને એને ખબર નહોતી, પણ ગામ કહેવા લાગ્યું કે સોનભાઈ આવ્યા ને પછી ગામમાં ઘણો ફેર છે, ઘણા બહેનોને માતૃત્વ હક ન મળતું તો એ અમે નિયમિત મળાવતા થઈ ગયા, રેશન કાર્ડ ઉપર અમે એટલું કામ કર્યું, એટલે ગામમાં પણ એક લોકોના દિલમાં એક જગ્યા કરી લીધી. પછી જ્યારે આવું કામ અમે વધારે કરવા માંડ્યા કે ગામમાં કરવા માંડ્યા, એટલે ઘણા લોકો ન પણ ઠરતા, એટલે એ લોકો દારે મારે ઝઘડો થતો, અને અમુક તો કે ગામના મોટા માથા, માળિયાના મોટા માથા, આવા લોકો આરે મારે ઘણો ઝઘડો થયો હતો. અમારે અહીંયા એવું હોય કે મોટા લોકોની લાજ કાઢવાની, તો હું જે લોકો ખરાબ વર્તન મને લાગતું ને એ લોકોની હું લાજ ન કાઢતી, એટલે મને એમ કહે કે તું મારી રાખતી નથી, કેમ લાજ નથી કાઢતી, એટલે હું એમ કહેતી કે ઈ મારું મન ન રાખ્યું, હું એનું મન શું કામ રાખું, નહીં કાઢું. એક બહુ જ અમારે કે માળિયામાં મોટું માથું છે, અમારા ઘર આગળ જે આ ઝીંગાની સિઝનમાં બહુ જ કચરા બચરા ને થાય, અમે બહુ જ ઝઘડાથી અમુક અમારી રણનીતિઓથી ઉપડાયું એટલે સાંભળા એ લોકોને ક્લેમ થયું કે આ જમીન દબાવા કરે છે. અને ખરેખર તો મારે અહીંયા સ્વચ્છતા કરાવી હતી, કચરો હટાવો હતો. અમે કોઈ 3-4 દિવસ જમીન હતા હૈકા, એટલું અમારે ઓલું દુર્ગંધથી અમારા ના ગળામાં બેસી ગઈ હતી ને. તો એમાં બાજુમાં જે છે એ બેનને એમ થયું કે હવે આ જમીન પચાવે છે, એટલે જે માળિયાનું બહુ જ મોટું માથું કે ને નુરાલી, એને બોલાવ્યો. મારા પતિને બોલાવીને કહે કે ભાઈ તું અહીંયા આવ, એટલે આ મને કહે કે હાલ, એટલે મને કે લાજ કાઢ. મેં કીધું એણે મને બોલાવી છે ને સામેથી, એટલે હું લાજ નહીં કાઢું, લાજ કાઢીશ ને તો હું. મેં કીધું કે નમો બોલી નહીં શકું. એટલે અમે અહીંયા ગયા તરતથી કહે કે શું અહીંયા બધું તમારું છે તો તમે દબાવો છો. એટલે અમને ધમકી આપતા કે હાલો અહીંયાથી તમારો ડેલો ઉપાડો, અહીંયા કે અમારી જમીન છે અને અહીંયા અમે ધારસી ને ઈ જ થશે. મેં કીધું તમારી જમીન હોય તો તમને દીધી, બાકી તમે ધારશો ને ઈ આ જમીન ઉપર નહીં થાય, કારણ કે મારા ઘરનું આંગણું છે. ને પછી મારો ગુસ્સો ન રહ્યો. મેં કીધું તમે જી, મેં કીધું ઓલું કર્યું છે ને જગ્યા જે તમે અહીંયા, મેં કીધું તમારું નામ કર્યું છે ને એ તમે ગરીબોને દબાવીને કર્યું છે, ને હું છે ને ગરીબોના સારા માટે કામ કરું છું, તો તમે કીધું ગરીબોને દબાવીને હું ફોર વ્હીલમાં ફરું, પણ અમારી અમારી આદત નથી. એનો એટલો ગુસ્સો મારા ઉપર હતો, એટલે મને કહે કે કાલથી તારા ઘરની બહાર ન નીકળજે. અને મારા હસબન્ડને કહે કે જો કાલથી બહાર ન નીકળવી જોઈએ, એની મીટિંગો બીટિંગો બધી બંધ કરાવી દેજે. પછી મારી પાસે સ્કૂટી છે તો હું સ્કૂટી મારી ચાલુ કરી, અને સ્કૂટી ચાલુ કરીને કીધું જો હું એકલી જ જાઉં છું અને એકલી જ ફરું છું. પછી હું બધાને વાત કરીને તો બધા કે નહીં માળિયામાં અત્યારે નો રહ્યો, એ બહુ મોટું માથું છે, આ બધા સામેથી નો વાર કરે, પાછળથી વાર કરે. મેં પાછળથી વાર કરશે તો મને મારી જ નાખશે ને, બાકી હું માળિયામાંથી આજ ક્યાંય નથી જાઉં, એનામ કેટલી પેવળ છે એ મારે જોવું છે. એ મેં કીધું એની જીભાનથી લડશે ને હું કલમથી લડીશ. આ રીતે આ ઝઘડો તો મારો એટલું મોટું સ્વરૂપ ધારણ કર્યું ને કે માળિયામાં એક બહુ મને સારી જગ્યા મળી ગઈ કે આ છોકરી રહી ને યાની નથ રાખીને એટલે કોઈની નહીં રાખે. અને પછી કે આ રીતે કરો, મને ત્યારે સંગઠન સંસ્થાએ બહુ સપોર્ટ કર્યો કે અમે તમારા સપોર્ટમાં છીએ, તમને કાંઈ નહીં થવા દઈ, અને હાલો એમની યારે બેઠક કરી. એટલે મેં કીધું એને એવું લાગે ને કે અમે કાંઈક ખોટું કર્યું તો એ સામેથી કે ને તો હું બેઠક કરવા તૈયાર છું. અને અત્યારે એ જ કાકા જ્યારે ચૂંટણીનો માહોલ આવે છે ને અમુક છે જૂનાજી અસરના કે માળિયાના, એ જ્યારે ચૂંટણીનો માહોલ આવે ને ત્યારે સોનભાઈ કરતા અમારા ઘરે આવે છે. પછી હું એના પપ્પાને કહું કે જો તમે કહેતા હતા ને મને કે તું સામી ન થા, આ હું સામી થઈ છું ને, એટલે આજે મને બેન કરતા એ લોકો 11 વાગે તમારી હાજરીમાં આપણા ઘરે બેઠક કરવા આવે છે. એક સમય હતો જ્યારે માળિયાની શેરી શું આ ઊંચું માથું કરવાની મને રજા નહોતી, પણ આજે આ 5 વર્ષ પછી તો હું ગાડી લઈને માળિયાની એકો એક શેરી ગલી પ્લેઝર લઈને ફરતી હોય છું મારી રીતે, અડધી રાતે દિવસે ગમે ત્યારે, કે મારા માટે તો એક ચમત્કાર રૂપ જ છે.
મુજે યાદ હૈ જબ મેં પહેલે સોનભાઈ સે સબસે પહેલે મિલી થી, ઓર યે મેં મતલબ યે મેં સોનભાઈ કે બારે મેં નહીં અપને બારે મેં ભી બાત કરૂંગી યહાં પે. લેકિન માળિયા મેં જાને સે પહેલે, ક્યોંકિ માળિયા જાના ખુદ મેં ભી મેરે લિયે એક બડી મજેદાર સી કહાની થી, કે મતલબ મુજે બહોત ડર થા માળિયા જાને સે પહેલે. માળિયા સે ડર નહીં થા, ઘર સે નિકલને વાલા પ્રોબ્લેમ થા. યે અરુંધતિ કો પતા હોગા, યે સોનભાઈ આપકો નહીં પતા હૈ, લેકિન જબ મેં બોમ્બે મેં થી ઓર વહાં સે મતલબ બોમ્બે મેં મેને પઢાઈ ખતમ કરી ઓર ઉસકે બાદ નોકરી ઢૂંઢ રહી થી મેં, તો મેરે પાપા કો યે લગતા થા કે ઇતની પઢાઈ કરી હૈ, ઇતને પૈસે લગાએ હૈ, યે વો, તો કોઈ અચ્છી નોકરી કરો, મતલબ જહાં પે અચ્છે પૈસે મિલે. ઓર આનંદી કા જોબ મિલ ગયા તો મુજે ભી ઇતના પતા નહીં થા આનંદી કે બારે મેં, લેકિન મુજે યે જરૂર પતા થા કે મુજે એસી જગહ પર કામ કરના હૈ જહાં પે મહિલાએં હોં ઓર ઉનકે સાથ કામ કર પાઉં મેં. લેકિન મુજે ડર ઇતના થા, ઓર મેં જબકી ઘર સે નિકલ ચુકી થી તબ તક, લેકિન ફિર ભી મુજે ડર ઇતના થા કે અગર મેં ઘર ગઈ તો શાયદ મેરે પાપા મુજે મના કરેંગે ઓર શાયદ મેં નહીં નિકલ પાઉંગી વહાં સે બહાર. ફિર મેં ઓર ઉસ ચક્કર મેં અરુંધતિ કો મેને કોઈ જવાબ ભી નહીં દિયા થા કે મેં કબ આ રહી હું, કહાં હું, મેં બિલકુલ ગાયબ હો ગઈ થી. મેરા ફોન પે ફોન બંધ થા, મેરા વોટ્સએપ બંધ થા, ક્યોંકિ મુજે ખુદ ભી નહીં પતા થા કે મેં ક્યા બોલું. મેં ઉન્હે ના નહીં બોલના ચાહ રહી થી કે અગર નહીં જાને દેતે હૈ તો ભી મેં કોશિશ કરૂંગી, લેકિન મેં હા ભી નહીં બોલ પા રહી થી કે અગર નહીં કર પાઈ કોશિશ તો મેં ક્યા કરૂંગી. તો બહોત उलझन में मैं थी, और उस टाइम पे फिर मेरी एक दोस्त ने मुझे कहा था, मुझे याद है हर्षिता नाम है मेरी दोस्त का, उसने मुझे कहा था कि अगर तेरे पापा मना करेंगे तो घर से भाग जाना। और मैं उसको ऐसे देख रही हूँ और मैं कह रही हूँ क्या लेकिन और उसने बहुत सीरियसली ये बात मुझे बोली कि अगर वो मना करेंगे और अगर वो तुझे घर पे रहने को कहेंगे तो भाग जाना, तुझे अगर जॉब करना है या जो भी करना है बट अपने हिसाब से करना। और वो बात मुझे इतनी अजीब लगी थी ना कि मतलब ऐसे कैसे भाग जाऊंगी, पापा अगर मना करेंगे तो वहीं रहना पड़ेगा। और फिर खैर उन्होंने कुछ कहा नहीं, उन्होंने बस इतना कहा कि हाँ ठीक है तुम्हें समझ में आ रहा है तो जाओ। लेकिन मैं उनको बहुत सारे बहाने बना के आई थी कि मैं 1 साल में वापस आ जाऊंगी, मैं सिर्फ 2 महीने के लिए जा रही हूँ, ये है वो है। और फिर मैं माड़िया आई और 1 हफ्ते या 15 दिन के अंदर मैं सोन भाई से मिली थी। और माड़िया के लोगों में महिलाओं के जो बोलने का तरीका है, जिस तरीके से माड़िया में लोग अपने अपनी बातें रखते हैं, वो मतलब वो देख के पहले तो मैं घबराई गई थी कि मतलब ये कहाँ आ गई हूँ ना, मतलब यहाँ पे हर कोई एक दूसरे पे चिल्ला रहा है हर कोई, और मुझे गुजराती नहीं आती थी तो मुझे ऐसा लगता था कि हर कोई हर वक्त झगड़ रहा है। लेकिन डर भी लगता था कि अब यहाँ पे मैं किससे बात कर पाऊँगी। और उस वक्त मुझे याद है 15-20 दिन के बाद सोन भाई के साथ मेरी काफ़ी लंबी बात हुई थी और उन्होंने मुझे अपनी पूरी कहानी बताई थी। और तब मुझे ऐसा लग रहा था कि मतलब एक जैसी तो नहीं, बिल्कुल भी नहीं है कहानी, लेकिन जो ये एक उलझन वाली चीज़ है ना कि आपको कोई ना कोई रोक रहा है, हमेशा आपको किसी के बारे में सोचना पड़ता है, एक घर से एक कदम बाहर निकालने से पहले आपको ये सोचना पड़ता है कि किससे किससे परमिशन लेनी पड़ेगी अभी मुझे। ये चीज़ मैंने बहुत अंदर तक उसको समझा है कि हाँ मैं भी बहुत डर डर के घर से बाहर निकल पाई थी जब मैं निकली थी। तो मुझे कई बार ऐसा भी लगता है कि एक दूसरे की कहानियाँ सुन के, एक दूसरे से बातें करके, आप सोन भाई की कहानी हो या फिर माड़िया में और भी लड़कियों की कहानी हो, मुझे हमेशा ये लगता है कि वहाँ पे लड़कियाँ जिस तरीके से अपने घर से बाहर निकलती हैं ना, और जो भी अलग अलग तरीके के झगड़े किए हैं सबने अपने अपने घरों में, लेकिन ये जो समझ है कि हमें बाहर जाना है, और ये सिर्फ उसको आप इस तरीके से जस्टिफाई कर सकते हैं कि हाँ ठीक है पढ़ने के लिए जा रही हूँ मैं, काम करने के लिए जा रही हूँ मैं, गांव के अच्छे के लिए कुछ करने जा रही हूँ मैं, लेकिन सिर्फ इसलिए कि मुझे बाहर जाना है, मुझे स्कूटी पे बैठना है और मुझे माड़िया की गलियाँ घूमनी है, वो लेवल की समझ मेरी बहुत हद तक माड़िया आके बनी थी, अगर मैं बहुत सच्चाई से बताऊं तो। क्योंकि उसके पहले तक मेरी ज़िंदगी में भी सारी चीज़ें जो मैं घर से बाहर निकली हूँ कोई ना कोई काम से निकली हूँ कि हाँ पढ़ाई करनी है इसलिए जा रहे हैं, अपनी ज़िंदगी में कुछ करना है इसलिए जा रहे हैं। मतलब मैंने कभी ये नहीं बोला कि मुझे बस घूमना है तो मैं जा रही हूँ या मुझे बस जगह देखनी है इसलिए मैं जा रही हूँ, वो कारण किसी को कभी मैंने नहीं दिया, वो कारण अपने आप को भी मैंने नहीं दिया। लेकिन माड़िया में सबसे बात करके लड़कियों के साथ जब थी मैं वहाँ पर, तब मुझे धीरे धीरे समझ में आने लग गया कि सही बात है। एक बार मुझे याद है, सोन भाई आपको पता नहीं याद होगा कि नहीं, हम लोग सब लोग रात को, सोन भाई, नजमा, मैं, ज्योत्सना, माड़िया में हाईवे पे रेस्टोरेंट में खाने गए थे। और नजमा उस वक्त कहती है कि एक टाइम था जब हम लोग घर के अंदर बैठ के खाना बना रहे होते थे और हमारे पति बाहर घूम रहे होते थे, और आज रात को हम बाहर घूम रहे हैं और वो घर के अंदर है। और वो जो उस चीज़ की वैल्यू जो मुझे माड़िया में आके समझ में आई थी ना, क्योंकि शहरों में या मुझे लगता है हम लोग की मिडिल क्लास जिंदगी में कई बार हम उस चीज़ को समझ नहीं पाते हैं कि इसकी कितनी ज़्यादा वैल्यू है, ये मतलब ये कर पाना कितना बड़ा प्रिविलेज है। वो चीज़ मुझे वहाँ जाके समझ में आती थी कि सच में मैं रात को कहीं भी जाती हूँ, किस स्कूटी में हम लोग घूमने जाते हैं तो कितनी खुशी होती है वो चीज़ करने में ना, मतलब कितना उस 1 मिनट के लिए सही बट ऐसा लगता है कि हाँ ज़िंदगी जो है हम अपने हिसाब से जी रहे हैं थोड़ी बहुत। कहीं ना कहीं बाहर घूमने फिरना और ये इसको जब तक हम काम से थोड़ा अलग नहीं करेंगे और जब तक हम ये नहीं देखेंगे कि हमारे रहने रहन सहन का एक हिस्सा है बाहर जा पाना, हमारे हमारे पास 2 टांगे हैं ना चलने के लिए बाहर जाने के लिए, और उस पर कितनी सारी तरीके से बेड़ियाँ बांधी जाती हैं। मतलब माड़िया के लोगों का थोड़ा अलग है लेकिन हमारे घरों में भी वही है। मेरे को तो ये याद है कि मैं 12 साल की उम्र में गुजरात जब पहली बार आई थी तो मेरे नाना जी ने मुझे इस चीज़ पे डांट लगा दी थी कि मैं गाड़ी से उतर के भागते हुए अपना चप्पल उठाने गई थी, और उन्होंने मुझे इस चीज़ पे डांट लगा दी थी कि तुम इतनी बड़ी हो गई हो और तुम दौड़ रही हो। इतनी बुरी तरह उन्होंने डांटा था कि मैं उस दिन, उसके बाद, उस मतलब मैं 15 दिन के लिए गुजरात आई थी और मैं एक बार भी उनसे बिना पूछे घर से बाहर नहीं निकली, मतलब ना मैं घर घर से बाहर छोड़ू, मतलब हम लोग होटल में कहीं रुके थे तो मैं रूम से बाहर नहीं जाती थी जब तक वो मुझे नहीं कहते थे, क्योंकि उनकी उनका पूरा कंट्रोल था इस चीज़ के ऊपर कि मैं कब किस तरफ जा रही हूँ, कब क्या कर रही हूँ। तो वो जो आपकी मूवमेंट के ऊपर कंट्रोल होता है ना, आपके चलने के ऊपर एक तरीके से कंट्रोल है उनका, कि हम बताएंगे तुम्हें कि कब तुम्हें कब दौड़ना है, कब चलना है, कब झुक के रहना है, कब किसके सामने बोलना है, कब नहीं बोलना है। और फिर सोन भाई जैसे लोगों से मिलती हूँ मैं, तो वही कि वो हताशा खत्म हो जाती है मेरी, क्योंकि वो इतनी मजे से ना, मतलब कि अरे हो जाएगा, अरे कर देंगे, अरे चलेंगे ना, ऐसे कैसे नहीं जा पाएंगे।
હમણાં ની જ વાત કરું દીપા, મારા મમ્મીને
हाँ
છે ને ફરવા જવું હતું, એટલે મને કહે કે માતાજીએ લઈ જા ને બેન. તો મેં કીધું મમ્મી હાલો આપણે પૂરી ફેમિલી જાય, એટલે મેં કીધું મમ્મી ગાડી કર લઈ એટલે ફરવાની મજા આવે. પછી ગાડી હું છે ને મમ્મી મારી નાની બેન મોરબી છે ને ત્યાંથી મમ્મી ત્યાં મમ્મી આવી ગયા હતા, ત્યાંથી ગાડી લઈને મને માળિયા હાઈવે ઉપરથી લોકો લેવાના હતા. હવે અમે રાત્રે 12 વાગે નીકળવાના હતા, તો મિટિંગોમાં તો મને મૂકી જાય હાલો, કાંઈ નવાઈ નથી, કારણ કે એને ખબર છે કે મિટિંગોમાં જશે એટલે પગાર આવશે આ તે. એટલે મેં કીધું અમારે ફરવા જવું છે, અમે મમ્મી મમ્મી સાથે હું ફેમિલી યારે ફરવા જાઉં છું. તો મને શું કે હું થાકી ગયો છું બહુ, હું મૂકવા નહીં આવું. મેં કીધું રાત્રે 12 વાગે મૂકવા નહીં આવું, કાંઈ વાંધો નહીં, હું છોકરાને લઈને ગાડી લઈને વહી જઈશ. અને હું હજિયાસરથી દીપા રાત્રે 12 12:30 હું ઓનેસ્ટ સુધી ગાડી લઈને આવી, અને ઓનેસ્ટે ગાડી રાખીને ચાવી ભેગી લઈને વહી ગઈ. મૂકવાનું આવ્યા ગાડી ન જ દેવી હું, બાકી ફરવા તો જવું જ છે એ નક્કી છે. જેવી મારે છૂટછાટ જોઈ છે ને મારી જિંદગીમાં, હું જેમ મારી જગ્યા બનાવી ને મારા બાળકો એ મને અભિમાન છે કે નહીં, ભાઈ સાચું તો ગમે એને કહી દે છે કે તારે કરવું હોય તો કર, અમે તને ટેકો નહીં કરી.
હા, और कहीं ना कहीं जैसे अब जो सोनभाई जो कह रही है बाइक स्कूटी, मुझे तो यहाँ मैं एमपी में हूँ, यहाँ शिवपुरी में मुझे ऐसा लगता रहता है, मतलब मेरे पास कोई गाड़ी नहीं है, मुझे कोई गाड़ी चलानी नहीं आती, और मैं इतनी डिपेंडेंट हूँ ना यहाँ पे सब पे, कि मतलब यहाँ पे एक नकुल है, वो जब तक नहीं आएगा तब तक मैं कहीं जा ही नहीं सकती। तो मतलब मुझे हमेशा ये लगता है कि यार और मेरे पास, मुझे बचपन में एक साइकिल हुआ करती थी, मैं उस साइकिल से खुश रहती थी कि मतलब मैं कहीं भी चली जाऊंगी उस साइकिल लेकर के ना, कभी भी घूमने फिरने निकल जाऊंगी।
तने याद
हाँ
छे તું એકવાર સ્કૂટી એમને પગે થી ચલાવીને ઘરે ગઈ હતી, પાછી સ્કૂટી લઈને
હા
ઓફિસે
હા
આવી હતી.
હા હા
હું છે ને એ વાત, હું છે ને અત્યારે મને એમ કે ને કોઈ કે સોનભાઈ લઈ આવી દો ને, એટલે હું એમ કહું વાલે ચાવી, તો એમ કે ને કે ભાઈ અમને આવડતી હોય તો અમે ન લઈ આવી. પછી હું એ તારું બહુ આપું છું એમને કે દીપાને જો એકવાર જવું તું, હું ચાવી દીધી ને પગે થી હલાવીને વહી ગઈ પાછી આવતી રહી, તમારે લોકો શીખવી હોય તો તમે જાઓ.
ના મને હજુ યાદ છે સોનભાઈ, આપણે પહેલી રાત્રિ રોકાણ મીટિંગ, તમને યાદ છે?
હા હા,
ઘણો ટાઈમ થઈ ગયો હતો આરોગ્ય કાર્યક્રમ શરૂ થઈને, અને બધી તાલીમો ને બધું રાખતા હતા અમે લોકો, પણ બહેનો બહાર નીકળે, હજુ બહાર નીકળી એ પહેલા તમે પાછા ક્યારે આવવાના, ક્યાં જાઓ છો, શું, એટલે એવા મેણા તોણા શરૂ થઈ જાય. એટલે હું ને જ્યોત્સના વિચાર કરતા હતા કે આપણે ગામ વગરની વાતો કરવાનો તો કઈ ટાઈમ જ નથી મળતો, આપ કે ના ના આપણે રાત્રિ રોકાણ કરવી જોઈએ, બધા રાત્રે રોકાશે ને તો જરાક નિરાંત રહે, ટેન્શન નીકળશે તો પછી કદાચ બીજી વાતો થશે. તો મને યાદ છે કે પહેલી રાત્રિ રોકાણ મીટિંગ માટે તો ઓહો એટલા બધા લોકો સાથે ઝઘડા થઈ ગયા, બહેનો કે તમને ખબર નથી અમારે કેટલા ઝઘડા કરવા પડે ઘરે, તમે તો આવી ગયા છો ઘરે ઘર છોડીને, પણ અમારે તો અમારા ઘર સાચવવાનું આમ તેમ. અમે કીધું હા હા કંઈ વાંધો નહીં આમ તેમ, પણ ના આપણે રાત્રિ રોકાણ તો રાખવી જ પડશે. એટલે પછી સોનભાઈ આવ્યા અને સોનભાઈના પતિ બહાર બેઠા હતા, બધી બહેનો ભેગી થઈ અને અમે લોકો જમવા ગયા, છકડા 2-3 કર્યા હતા અને બધા પાછળ છકડાની પાછળ બેસી અને આમ પગ લબડાવતા બધા જમવા ગયા. અને ખબર નહીં એ કેમ મને એટલું બધું યાદ રહી ગયું છે, મને પણ ખ્યાલ નથી, પણ ત્યારે જે પ્રકારની આમ આઝાદી નો અહેસાસ થતો હતો ને, કે બધી બહેનો જે દિવસમાં કદાચ નીકળી હોત તો 15 લોકો જોતા હોત ને કંઈક કહેતા હોત, પણ રાત્રે બધા જ પગ લબડાવતા, જોર જોરથી વાતો કરતા, જોર જોરથી હસતા, કોઈએ લાજ નથી કાઢી, બધા આમ પોતાની રીતે પોતાની મરજીથી પોતાના મજામાં છકડામાં ચડીને રાત્રે જમવા જાય છે. અને પછી બધું પતાવીને પાછા આવ્યા અને આખા દિવસની તાલીમ થઈ હતી સવારે 10 વાગ્યાથી ઓલમોસ્ટ રાતના 9 વાગી ગયા હતા. હું તો આમ આખી થાકી ગઈ હતી, કીધું ચલો સૂઈ જઈએ. અને બહેનો કહે કે અરે શું સુવાની વાત કરો છો, આટલા દિવસ પછી વગર બાળકો વગર ચૂલો વગર પતિના અમને ટાઈમ મળ્યો છે એકબીજા સાથે, તમે શું સુવાની વાત કરો છો. રાત્રે 3 વાગ્યા સુધી 4 વાગ્યા સુધી ગપ્પા ચાલ્યા જોર જોરથી. હું તો આમ નવી નવી આવી હતી અને મને બિલકુલ આદત નહીં કે મારા લાઈફના બધા ડિટેલ હું લોકોને કહી દઉં. પણ તમે શું કરો છો, તમારો કોઈ બોયફ્રેન્ડ છે, તમારી સાથે કંઈક શું ચાલે છે તમારી લાઈફમાં, બધું બધું પૂછી લીધું. અને એ જે એક રાત્રિ રોકાણમાં જે બધા બહેનપણીઓ બની ગયા, એના પછી જે આખું માહોલ બદલાઈ ગયો, ભેગા મળીને જે જગ્યા લેવાની એક ખબર નહીં એક અનુભવ જે રહ્યો સાથે મળીને, એ કદાચ આખી લાઈફ મને કહેવામાં આવ્યું હતું કે તું જગ્યા તું ફરી શકે, હરી ફરી શકે, તું આટલું કરી શકે, પણ અહીંયા નહીં, આટલા વાગે નહીં, આની સાથે નહીં, આ રીતે નહીં. અને એ આખી લાઈફ મને પણ નહોતું રિયલાઇઝ થયું કે મેં પણ કસેક ને કસેક એ ગૃહિત કરી લીધું હતું કે ના આ વસ્તુઓ તો ના થાય બહેનોથી. એટલે ઘણી બધી વાર હું આમ વિચાર કરું ને તો આમ જેમ દીપા કહે છે ને કે માળિયા આવીને સમજાયું છે કે ખરેખર ખુલીને હરવા ફરવાની જે મજા છે એ કંઈક અલગ જ પ્રકારનો કોન્ફિડન્સ આપે છે, અલગ જ કંઈક પ્રકારની ખુશી આપે છે. સોનભાઈ મને એવો વિચાર આવે કે જગ્યા બનાવવાનું ત્યાં સુધી છૂટ છે આપણને જ્યાં સુધી બીજા લોકોના આડે ના આવીએ આપણે, કે જ્યાં સુધી ગામના હિત માટે આપણે કંઈક કરી રહી છે સોનભાઈ ત્યાં સુધી બહુ સારું. પણ જ્યારે એવું કંઈક લાગે કે ના આ આની છૂટથી ગામની માન્યતાઓ અથવા સમાજના બંધનોને કંઈક રીતે તોડે છે અથવા કંઈક રીતે છોડે છે, તો તરત પાછી એ જ સમાજ અને એ જ પરિવાર અને એ જ લોકો પાછા ઊભા થઈને સામે પણ આવી જાય છે. એવું નથી કે એક વારમાં જગ્યા મેળવી લીધી તો બસ મળી જ ગઈ. એ જગ્યા મળે છે તો પણ એની ઘણી બધી મર્યાદાઓ સાથે મળે છે કે આ જો આપી રહ્યા છે તો જોઈને જોઈને વાપરજો તમે જગ્યા, નહીં તો.
જબ માળિયા મેં એસી ના કઈ બાર હુઆ હૈ કી મીટિંગ હો રહી હોતી, સ્પેશલી જબ યે મુસ્કાન વર્કર્સ કી ઓર સબકી મીટિંગ હોતી થી, કાફી ચર્ચા હોતી થી ઇસ ચીઝ કે ઉપર કે અરે ટ્રેનિંગ હૈ, અભી ટ્રેનિંગ મેં જાના હૈ તો ઘર મેં મના કર રહે હૈ તો ક્યા કરે. તો ઉસમે ખતીજા બેન કા જોક હોતા થા, ખતીજા બેન ઓર નજમા કા હૈ ના સુન ભાઈ. ક્યા હોગા, ક્યું ક્યું મના કર રહે હૈ. ઓર ફિર વો જોક મારતી, વો બોલતી થી કે મતલબ વાપસ આ કરકે અપને પતિ કો અચ્છે સે ખુશ કર દેના ના, તો મતલબ ફિર ચૂપ હો જાયેંગે.
આવી જાય ને દીપા ટ્રેનિંગ માટે બધા ભેરા થઈ જાય ને, એટલે ખતીજા બેન એમ કે હું કીધું એ કામ આવ્યું કે બીજું કઈ કર્યું એમ પૂછ્યો.
ભાઈ ભાઈ સેમ એસે હી પતા હૈ, જબ મેં માળિયા સે મોરબી લડકીઓ કો લેકે જાતી થી ટ્રેનિંગ, જબ ભી ટ્રેનિંગ કરની હૈ તો એક તો સારી લડકીયા યહી બોલેંગી કે દીપા બહાર બહાર જાયેંગે, પ્લીઝ માળિયા મેં નહીં કરેંગે, કહીં બહાર લે ચલો, કહીં બહાર લે ચલો. ઓર ફિર બહાર કા મતલબ ક્યા હી બહાર, મોરબી જા સકતે હૈ જ્યાદા સે જ્યાદા. તો મોરબી માળિયા કા ડિસ્ટ્રિક્ટ હૈ જો લોગ સુન રહે હૈ ઉનકે લિયે, તો માળિયા સે કરીબ 40 કિલોમીટર દૂર હૈ. તો હમ લોગ મોરબી જાતે થે ઓર કિતની બાર મોરબી યે લોગ યે બહાના માર કે ઘર પે જાતે હૈ કે ટ્રેનિંગ હૈ, દીપા કે સાથ જા રહે હૈ, ઇસકે બારે મેં જો ચીઝ કે લિયે પરમિશન મિલ ગઈ હૈ ઉસ ચીઝ કા બહાના માર કે જાતે થે. ઓર વહાં જાકે ફિર અપને બોયફ્રેન્ડ સે મિલને જાયેંગે હૈ ના, યા ફિર ગોલા ખાને જાયેંગે, મતલબ બોયફ્રેન્ડ સે નહીં ભી મિલના હૈ તો ગોલા ખાના હૈ, ગોલગપ્પે ખાને હૈ, ઘૂમના હૈ, તો બસ ઉતના કરકે વાપસ આ જાયેંગે બહોત આરામ સે. જો આપકો સમજ મેં આતા હૈ, જિસ ચીઝ કે લિયે આપકો લગતા હૈ કે યે ઠીક હૈ, વૈસા કુછ કારણ દે દો ઓર ફિર અપની મરજી સે ચીઝે કરતે રહો. બહાને તો મેં ભી બહોત મારે હૈ ઘર કે અંદર ના, કે મતલબ એસે મમ્મી મમ્મી સે મમ્મી ખુદ હી મેં કિચન મેં જા કરકે એસે ચીઝે ઢૂંઢતી રહેતી થી, ફિર બોલતી થી મમ્મી ચીની ખતમ હો ગયા લેકે આઉં, ઓર ફિર વો લેકે મેં સાઇકલ લેકે 2 ઘંટે કે લિયે બહાર, ફિર મતલબ ઉસી બહાને મેં પૂરા પૂરા શહેર ઘૂમ કે આતી થી મેં સાઇકલ પે, ના કે મતલબ ચીની લેને ગયે થે, ઓર ફિર 1 ઘંટે બાદ વાપસ આતી થી, ઓર મમ્મી મતલબ વહી કે ચીની નહીં મિલા ઇસ દુકાન પે, નહીં મિલા ઉસ દુકાન પે, નહીં મિલા. બટ મતલબ બેસિકલી મેરા પોઈન્ટ યહી હૈ કે હમ લોગ કામ કે લિયે બહાર નિકલના અલાઉડ હૈ, ઇસલિયે કામ કા બહાના માર કે બહાર પહોંચ જાતે હૈ. તો યે હૈ, યે કાફી મતલબ કાફી મજેદાર ચીઝ હોતી થી, મતલબ યે દેખ યે સેડ હૈ થોડા કે આપકો યે કરના પડતા હૈ, બટ
અમારે છે ને છેલ્લા 1-1.5 વર્ષથી જે મારી બેબી હું અહીંયા આવીને છૂટું કર્યું લઈ ગયા હતા ને, એ બેબીને હું મળી જ નહોતી. 8 સાડા 8 વર્ષ જેવું થયું, 1.5 વર્ષથી મળું છું. એટલે મારું ઘરમાં ચોખ્ખું કેવું હતું, ઘરમાં બધાને, કે જો હું મારી બેબી છે એની પાસે જાઉં છું, મારા સસરાના ઘર સુધી જાઉં છું, તમને કાલ સવારે બીજા કોઈ કહે ને આપણું ઘરમાં ઝઘડો થાય ને એથી હું તમને ચોખ્ખું કહું છું. એટલે પહેલી વાર તો છે ને બહુ જ ઝઘડો થયો કે તું શું કામ ત્યાં જઈશ, તો કે ના અહીંયા નહીં જવા દઉં. તો મેં કીધું તો તમારા ઘરમાં નથી રહેવું, બાકી મારી બે છોકરી છે, મારો કાયદેસર હક છે, હું જઈશ. એટલે મેં કીધું તમારા મેં કીધું બાળકો છે, તે કે હા છે. મેં તમારી પાસે છે, તે કે હા છે ને. મેં કીધું તો હું તમને નથી કહેતી, તો તમે મેં કીધું મને શું કામ કયો કે હું તને નહીં જવા દઉં. તો મને કહ્યું હું તો માણસ છું, મેં હું બૈરું છું, તમારાય છોકરા છે, મારાય છોકરા છે, હું શું કામ ના પાડું હું નહીં જાવ્યો. હું તો એને સ્પષ્ટ ચોખ્ખું કીધું, હું ગમે એ કરીશ ને હું તમારા જેમ ખોટું બોલીને તો નહીં જ કરું, કારણ કે તમે મારી જિંદગીમાં જ્યારથી આવ્યા ત્યાંથી ખોટું બોલ્યા છો. હું તમારી જિંદગીમાં જ્યાંથી આવી ત્યાંથી સાચું જ બોલી દઉં છું તમને, અને જ્યારે જઈશ ને ત્યારે મેં ચોખ્ખું તમને કહીને જઈશ કે હું જાઉં છું. એ એટલે આ પણ એક જગ્યા બહેની છે, હું ઘણી જગ્યાએ જોયું છે અત્યારે કે બે આવી રીતે બીજા લગ્ન કરી લે ને એટલે પેલા બાળકોને મળવા પણ નથી દેતા, જે ખરેખર માં તરીકે તો એનું હક છે. એટલે હું આજે વાત કરું છું કે જો ઈ લોકો કરી શકે તો આપણે શું કામ ન કરી શકી, આપણે એને શું કામ જવાબ ન આપી શકી. આજની જ વાત કરું દીપા, દરગાહે છે ને ઓલું શેનશાની દરગાહે આજે ઓલું ઉરુસ કે ને ઉરસ હતું. હા તો મને છે ને 8-9 દિવસ થયા ને, તો મારી આંખમાં કાંકરી પડી હતી ને હું કઢાવી, એટલે મારે ગોગલ્સ લેવા તો અહીંયા કેટલી પબ્લિક હોય, તું તો આવી છે ખબર હોય ત્યાં છે ને, અહીંયા મારા ભેરે ભેરા હતા. એટલે મેં એમ કીધું કે મારે છે ને એમાં ચશ્મા છે ને, મારે મેં કીધું બ્લેક ગોગલ્સ લેવા છે. તો મને શું કે ખબર, એ કે અત્યારે નહીં મોરબી જઈને લઈ આવશું. મેં ના અત્યારે જ લેવા, શું કામ ના પડી, હું ઘરે જાઉં છું. તે કે ના હવે ઘરે ન જ જાઉં, એમ કરીને હાલવા માંડી. અહીંયા એટલી પબ્લિકમાં મને હાથ જાલી ને ગોગલ્સ વાળા પાસે લઈ ગયા, મને ક્યાં જેવા લેવા હોય એવા લઈ લે.
અરે આઝાદ એટલે જગ્યા લેવાનું અને આઝાદીના માયના કેટલા અલગ અલગ સંસ્કૃતિઓમાં અલગ અલગ હોય ને. કે મને હજુ યાદ છે કે ફ્રેન્ડ્સ બધા, હું દિલ્હીમાં ભણતી હતી જ્યારે, ત્યારે બધાને કહેતી કે નવરાત્રિ ગરબા માટે તો તમારે આવવું જ જોઈએ હા ગુજરાત. અને આ તો હું 10-12 વર્ષ પહેલાંની વાત કરું છું. તો એ લોકો બધા ગરબા કરવા આવે, હા નવરાત્રિમાં ગરબા કરવા આવે, 5-1 દિવસ રોકાય. તો એ લોકો બધા, હજુ એ લોકોને હું મળું તો એમનું હજુ એમના મનમાં એ બેસી રહ્યું છે કે તમે લોકો રાત્રે આમ બેકલેસ ચોળી પહેરીને, અડધા કપડાં પહેરીને, રોડની વચ્ચોવચ્ચ ચાલતા ચાલતા એકલા એકલા બધી બહેનો તમે લોકો ચાલીને જાઓ, ચાલીને પાછા આવો, રાત્રે ખાવા જાઓ 1-2 વાગે, આવું કેવી રીતે, આવી દુનિયા મુમકિન છે એમ. અને અલગ અલગ રીતે મારું, મને પણ આ જ અનુભવો થયા છે. આઈ થિંક આ મેં કદાચ કીધું છે આ પોડકાસ્ટ પર પણ, દેવગઢ બારિયામાં અમારો એક ઝુંબેશ ચાલતી હતી અને ઉનાળાનો ટાઈમ હતો, અને ઉનાળાના ટાઈમે ઝુંબેશ કરો, આખો દિવસ પદયાત્રા કરી હતી અમે, આખો દિવસ ચાલી ચાલીને થાકી ગયા હતા, પરસેવાથી રેબ ઝેબ એકદમ. અને પછી નાવાનું મન થાય, હવે બધે ઓબ્વિયસલી બાથરૂમ્સ તો કોઈ, જ્યાં અમે રોકાતા હતા ત્યાં કોઈના ઘરે બાથરૂમ નહોતા, પણ બધે હેન્ડપંપ હતા. તો ત્યાં એક સંગઠનના બેન મારી સાથે હતા, એમણે કીધું કુસુમે કીધું ચાલ નાવા જઈએ. મેં કીધું ચાલો નાવા જઈએ, એટલે હેન્ડપંપ પર ગયા. એક આમ આખું ખુલ્લું ખેતર, ત્યાં કંઈ વાવેલું નહોતું, અને ખેતરની વચ્ચોવચ્ચ હેન્ડપંપ, અને આખી એકદમ પૂનમની રાત હતી એટલે મસ્ત આમ ઉજાળો હતો. કે કાઢી દે કપડાં કાઢીને નાવા માંડ, અને હું એને જોયા કરું કે કપડાં કાઢીને નાવા માંડ આમ ખુલ્લામાં વચ રાત્રે, કોઈ નહોતું ત્યાં, પણ મારા મનમાં એમ ને કે આ રીતે આવી જગ્યાઓમાં આ રીતે જ રહેવાય, અને આવી જગ્યાઓમાં આ જ આખી લાઈફ કહેવામાં આવ્યું હતું કે આ રીતે જ રહેવાય. તો મને તો આમ રહી રહીને મારાથી કરાય નહીં કપડાં ના કાઢાય, પછી કંઈક કરીને આમ ઊંધી ફરીને કપડાં કાઢ્યા, અને ધીમે ધીમે પેલી તો હસ્યા જ કરે મારે કુસુમ જોઈ જોઈને કે આ છોરી, આ શહેરની છોરીઓ બધી બહુ તમને શરમ લાગે ને આમ ને તેમ ને તેમ. અને પછી કશે કરી કંઈક કરીને કપડાં કાઢ્યા અને પછી ધીમે ધીમે જે શરમ ઉતરવા માંડી કે હા હવે કોની શરમ છે, શેની શરમ છે, મારા પોતાના શરીરની શરમ છે, પેલા સામે પેલી બેન છે એની શરમ છે, શેની શરમ લાગે છે મને હમણાં, ત્યારે જે મને મજા આવી છે ખરેખર કહું. અને ત્યારે જ્યાં જે મારા મનનું એક એક મેં બાંધેલું એક ગાંઠ કંઈક છૂટ્યું હોય એવું લાગતું હતું મને તો ખરેખર. એટલે જ્યારે મારા ફ્રેન્ડ્સ કહે ને કે ઓ નવરાત્રિમાં તમે આવા કપડાં પહેરીને આટલી રાત્રે ફરી શકો, ત્યારે મને રિયલાઇઝ થાય કે હા કશેક ને કશેક અલગ અલગ જગ્યાએ જઈને આપણા બધાનું કશેક ને કશેક માન્યતાઓ તૂટે છે. અને એ ઓબ્વિયસલી એ જગ્યાએ કદાચ જે આપણે કરી રહ્યા છે એ સાધારણ છે.
હા ये तो वो हो गया ना कि आप कहीं जाते हो उस जगह पर आपको कुछ ऐसा मतलब वहाँ के लोगों के रहन सहन के ऊपर. मेरे साथ इसका ठीक उल्टा थोड़ा एक्सपीरियंस ये रहा माड़िया जा करके हुआ कि मैं माड़िया में जब थी तो क्योंकि मैं माड़िया में बाहरी हूँ मतलब मैं माड़िया की नहीं हूँ तो बहुत सारी छूट थी मुझे मतलब कंपेयर टू जो माड़िया के लड़कियों को मिल रही थी वहाँ पर. मतलब अब जैसे सोन भाई अपनी कहानी जब बता रही हैं कि उनको ऐसे लाज निकालनी पड़ रही है या जो भी करना पड़ रहा है, रात के 1 बजे भी बाहर जा रही हूँ मैं ट्रेन पकड़नी होती थी मुझे 12 बजे रात को, तो मैं कई बार पैदल चली जाती थी स्टेशन तक और मुझे ऐसा अनसेफ कभी महसूस नहीं हुआ कि मेरे साथ कुछ ऐसा कोई मुझे देख रहा है, क्योंकि कहीं ना कहीं मुझे लग रहा था लगता है कि क्योंकि मैं वहाँ पर हमेशा से बाहर की लड़की है ये और इससे तो हम क्या ही वो करें, तो सामाजिक मान्यताएं मेरे पर लागू ही नहीं होती थी. जैसे मतलब मैं यही सेम चीज़ यूपी जाके नहीं कर सकती, मैं अपने घर में जाके वही चीज़ें नहीं कर सकती. मतलब ये बात मुझे बहुत मतलब हमेशा लगती है कि मैं घर अपने कई बार वापस इसलिए भी नहीं जाती हूँ कि मुझे पता है कि मैं घर पहुँचते ही मेरे ऊपर जो रोक टोक है वो वापस आ जाएगी, शायद जो भी है थोड़ी बहुत सामाजिक तरीके से भी, अगर घर से नहीं है तो सामाजिक तरीके से जो रोक टोक है वो वापस आ जाएगी जो मुझे बाहर रहने पर उससे छूट मिल जाती है. क्योंकि कोई मुझे ये नहीं कहता कि तुम ऐसे क्यों करती हो, अगर कहते भी हैं तो अपने आपस में बात करते होंगे लेकिन मुझे आकर के कोई रोक टोक नहीं कर पाता है.
મયુરભાઈ વાળા મકાન માં રહેતા હતા ને ત્યારે હું પેલી જ વાર તાર ઘરે આવી હતી ખબર, ત્યારે તું ને નેવી નોલું ભાઈ ગોઠણ સુધી નો ચડો પહેરીને ફરતા હતા. મને ત્યારે નો મને તો નવાઈ નહોતી લાગી બરોબર. પછી હું મારા ભેગો રાહી નતો ઘરે ગઈ ને હું તો મને શું કીએ હું ઈ કે આજ પછી તારા ભેગો નહીં આવું. મેં તું કાં શું કામ નહીં આવું તો કે મને શરમ આવે છે.
રાહિલ બતાવ, રાહિલ ક્યાંથી 4-5 સાલ કા બચ્ચા હે
ભાઈ કે અમે અહીંયા ગયા ને તો ઈ કે એવલી મોટી છોકરી ચડા પેલી ને ફરતી હતી. મેં કે અરે રે આ મારે શું કરું.
ધ્યાન રાખ કે મતલબ જૈસે માળિયા મેં વૈસે ભી કઈ બાર મતલબ મેં બહોત માળિયા કા રેફરન્સ દે રહી હું લેકિન ક્યોંકિ હમ બાતે જો કર રહે હૈ ઉસમે મુઝે લગ રહા હૈ કે કિતની સારી કહાનિયાં હૈ વહાં પે. ઓર એક બાર મારે સાથ એસે હી હુઆ થા, કાજડા ગાંવ હૈ એક माड़िया में और वहाँ पर हम लड़कियों की को खिला मतलब खेल खेल कुछ करवा रहे थे उनके साथ और एक 8-10 साल का लड़का आया और ये मतलब ऐसे 15-15, 20-20 साल की लड़कियाँ थीं और 8-10 साल का लड़का आके बोलते क्या चल रहा है ये क्यों ऐसे सब लोग कूद फांद क्यों कर रहे हैं लोग. और मैं मतलब मेरे को मुझे समझ ही नहीं आया कि हुआ क्या और उसने ऐसे बोला और एकदम से सारी लड़कियाँ गायब, सब अपने अपने घर चली गई. और मैं सोच रही हूँ मैंने कहा ये और जिनके घर पे हम थे उन्हीं का बेटा था वो, तो मैंने उनसे पूछा मैंने कहा ये ऐसे क्यों किया इसने, तो उन्होंने बोला कि अरे लड़का है इसको समझ नहीं आता ये वो, और सारी लड़कियाँ चली गई तुरंत चली गई क्योंकि वो वीडियो बनाने लग गया था और मतलब उनको ये था कि अभी मेरे घर पर वीडियो पहुँच जाएगी कि मैं दौड़ रही थी तो मतलब ये वो. तो और ये घर की दहलीज के अंदर था तो मतलब मैं उसके बाद मैंने उनसे काफ़ी लंबी बात करी तो उन्होंने वही बताया मुझे कि मतलब ऐसे घर के अंदर भी आप जैसे एक हो गया कि आपको घर के बाहर निकलने के लिए घूमने फिरने के लिए छूट नहीं है लेकिन घर के अंदर भी आपको कई सारी जगहों पे जाने के लिए छूट नहीं है ना. मतलब आप घर की छत पे जाके खड़े नहीं हो सकते, आप दहलीज पे जाके बहुत देर तक दरवाजे पे नहीं बैठ सकते. तो मतलब छूट की बात अगर हम करते हैं तो मुझे कई बार ऐसा लगता है कि कितनी कितनी छोटी उम्र का वो 8 साल का लड़का उसके हाथ में कंट्रोल है कि ये 20-20 साल की लड़कियाँ कहाँ जाएंगी. और ये बातें मतलब मुझे पहले पता तो थी क्योंकि मैं मेरी मम्मी भी मुझे ऐसी कहानियाँ सुनाती थी कि उनके साथ भी ऐसा होता था कि घर की छत पे बोलती थी हम लोग जाते थे और शाम को फिर पापा मतलब मेरे नाना दूर से उनको दिख जाते थे तो भाग के अंदर चली जाती थी क्योंकि छत पे खड़ा होना अलाउड नहीं है. तो पता तो था ही, लेकिन वही है कि हमें लगता है कि समाज जो है वो थोड़ा मूव हो गया है, समाज आगे बढ़ गया है, हम लोग आगे बढ़ गए हैं, हमारी सोच बढ़ गई है। लेकिन क्योंकि मैं ये दूसरों के साथ होते देख पा रही हूँ, इसलिए मुझे ये भी समझ में आ रहा है कि मेरे अंदर भी ये कितना सब कितना कितना अंदर तक मेरे ये घुसा हुआ है। मैं अभी भी, मुझे ऐसा लगता है कई बार मैं बहुत छोटी थी तो भी मैं अपने घर से बाहर नहीं निकलती थी, और मेरी मम्मी जैसे कहीं बाहर चली जाती थी तो मैं घर के अंदर बैठी रहती थी। तो मेरे आस पड़ोस की जो आंटियाँ थी वो मेरी बहुत तारीफ़ करती थी कि बहुत अच्छी बच्ची है, बिल्कुल नहीं निकलती, आप नहीं थे 3 हफ्ते तो इसकी शक्ल भी नहीं देखी हमने, मतलब। और मुझे इस चीज़ में बहुत अच्छा महसूस होता था कि मैं कितनी अच्छी लड़की हूँ, मतलब मैं कितने अच्छे से रहती हूँ ना, मतलब मैं अपनी बहुत तारीफ़ करती थी इस चीज़ को लेकर। और फिर वही, जब माड़िया में लड़कियों के साथ जब मैंने काम, माड़िया की बात नहीं है ये, हर जगह जहाँ पे भी मैं लड़कियों के साथ रही हूँ, बॉम्बे में भी देखा है ये चीज़ मैंने, हिमाचल में भी देखा है, लड़कियों के अंदर ये चीज़ हो जाती है कि हाँ हम तो अच्छी लड़कियां हैं, हम घर से बाहर नहीं निकलते। तो हाँ, ये आज तक मेरे अंदर ये तो है कई कई, अब मतलब उसका कारण बदल गया है, मेरे अंदर वही हो गया कि क्या ही जाना है, क्यों जाना है। लेकिन और ये फिर माड़िया जा करके ऐसा लगता था कि हाँ ये मतलब बिल्कुल मेरे टाइप की जगह है, यहाँ पे भी यही हालत है। उसमें फिर जैसे सोनबाई हैं, शेरू है, नरगिस थी, नजमा है, इन लोगों के साथ मिलके ना फिर इसका वैल्यू समझ में आने लग गया था कि मतलब
खरेखर हूँ तो आम सोनबाई ने स्कूटी लईને માળિયાના માર્કેટમાં ફરતા જોઉં તો એનાથી જો તો મને એવું લાગે કે ચલો હું પણ સ્કૂટી લઈને આવી ગયો એમ. એટલે હું આટલી પ્રેરિત થઈ જતી હતી તો ખબર નહીં માળિયાની છોકરીઓને શું લાગતું હશે કે હા યાર આપણે પણ સોનબાઈ જેવું થવું
બિલકુલ.
જોઈએ.
મને છે ને, આપણે આ છૂટછાટની વાત કરી છે ને છોકરીઓની, મને આજ સુધી યાદ છે કે આપણે મીડિયા ટ્રેનિંગ લઈને આવ્યા હતા ને, પછી નાની નાની શોર્ટ ફિલ્મ બનાવતા હતા, અમે આ ફિલ્મ શૂટ કરતા હતા ને ત્યારે અમુક વડીલો છૂટછાટ શું કામ નથી આપતા ને એને લઈને એનું શૂટ કર્યું હતું, અને એના જવાબ સંદર્ભે આપણે યુવા યુવા યુવતીઓ સાથે એના જવાબ આપણે એને પૂછીને કે માંગતા હતા કે શું એનું કેવું શું છે આ સવાલોના અર્થે. ત્યારે મને એક યુવતીનું આપણે રેકોર્ડ કરતા હતા ને ત્યારે મને એક બહુ મસ્ત વાત જાણવા મળી હતી જે હું મારી જિંદગીમાં પણ ઉતારી. એટલે અમે એને સવાલ કર્યો કે તમને છૂટછાટનું શું લાગે છે. એટલે એના મમ્મીએ એમ કીધું કે મારી દીકરી ગાડી લઈને ફરે ને તો મને નથી ગમતું, મને એમ થાય છે કે એને કોક કેવી નજરે જોશે કે કેવી એના મનમાં શું વિચારશે આ ગાડી લઈને માળિયામાં ફરે છે. તો ત્યારે એ દીકરીએ બહુ કોન્ફિડન્ટથી મસ્ત જવાબ આપ્યો કે મારા કેરેક્ટરનું સર્ટિફિકેટ મારે કોઈને દેવાની જરૂર નથી, મારે મારું મન થાય છે હું ગાડી લઈને ફરું, મારું મન થશે તો હું બાઇક લઈને ફરીશ ને ફોર વ્હીલ લઈને ફરીશ.
એકચ્યુઅલી કેટલો પરફેક્ટ નોટ છે ટુ એન્ડ ઓન. બટ બીજું કંઈક દીપા, તારે કંઈક કેવું હોય, સોનભાઈ કંઈક રહી ગયું હોય કેવું હોય?
એક આપણે જ્યારે ટ્રેનિંગો મિટિંગોમાં ભેગા થતા હતા ને ત્યારે નજમાબેન બહુ મસ્ત એના સાસુનો ડાયલોગ મારતા હતા, અરે મુઈ વવ્યો કે ગૂઠી ગધેડી યો, માળિયાનો ડાયલોગ છે. કારણ કે જે ગુજરાતીમાં એનો અર્થ એવો થાય કે તમે વહુ છો કે ગામની ગધેડિયું છો, કહેવત છે ને કે ગધેડિયું જ્યાં ત્યાં ફરતીયું જોઈ. એટલે આ પેલાની સાસુના મગજમાં આવું બહુ હતું.
वही મતલબ મુજે વહી લગ રહા થા કે જૈસે યે પૂરી એક તરીકે સે જો पॉडकास्ट निकला है वो हम लोग कई पॉडकास्ट में कई जगहों से तार जोड़ने की कोशिश करते हैं कि ये बात हुई थी, इससे हुआ था, बट एक बहुत बड़ा जो एक इवेंट हुआ था वही था जबकि आपकी उसकी शुरुआत वही चाय की टपरी पे हुई थी, जो जहाँ पर लड़कियों को लेके गए हम और उन्होंने मतलब हमने चाय पी और कुछ नहीं, सिर्फ चाय पी. लेकिन उसकी वजह से जो कॉन्फिडेंस आया ना, सब लोग इतने खुश हो रहे थे ना उसके बाद से, तो मुझे जहाँ तक याद है कभी भी कोई भी मीटिंग हो, कुछ भी हो, जब भी मैं मिलती थी तो सबका यही होता था कि एक बार चाय तो पीने जाएंगे. और वो जो फीलिंग आई थी ना उस समय कि मतलब जब हम चाय की टपरी पे गए, जब हमने फिल्म्स बनाई, फिल्म्स के समय में जब लड़कियां एक दूसरे से बात कर रही थी, जो ये स्कूटी वाली बात बताई है सोन भाई ने, उस वक्त ये 5-6 लोग एक साथ बैठ करके उसकी मम्मी से साथ में चर्चा कर रहे हैं कि आप कैसे नहीं दे सकती उसको स्कूटी, वो सारी जो एनर्जी बनी थी ना, वो जो महसूस हुआ था, वो फीलिंग को लेके ही हमने इस पॉडकास्ट को इमेजिन किया था. इस पॉडकास्ट के बारे में वो फीलिंग के साथ ही हमने सोचा था कि उस फीलिंग को बार बार क्रिएट करना है, उस फीलिंग को बार बार हमें वो चीज़ महसूस करने की बड़ी इच्छा होती है. और कहीं ना कहीं इस पॉडकास्ट में वो होता रहता है, मतलब हर रिकॉर्डिंग में एक ऐसी फीलिंग जरूर आती है कि ये भी हमारी जगह है और यहाँ पे इस जगह पर भी हम अपनी कहानियाँ रखेंगे, हमने जिस तरीके से ज़िंदगी जी है, हम जिस तरह से दुनिया को देखते हैं, हम जिस तरीके से किसी चीज़ को समझते हैं, उसको यहाँ पर हम रखेंगे। और सोन भाई आज यहाँ आई है तो मुझे ऐसा लग रहा है कि मतलब एक फुल सर्कल हो गया उस चीज़ का ना, कि
हाँ सच में
एक तरीके से मुझे लगता है इतनी हिम्मत मिली है ना हमें कि कई सारी तरीके की महिलाएं और अलग नारीवादी लोग जुड़ेंगे और उनकी आवाज़ें साथ में मिलेंगी तो कितना सुंदर सा एक नज़ारा तैयार हो जाता है। और मतलब मुझे बस यही लग रहा है कि कई बार अपने आप को थोड़ा सा ढालना पड़ता है और थोड़ा सा समाज को हिलाना पड़ता है और कई बार थोड़ी समाज की बातों के को इस्तेमाल करना पड़ता है अपनी अपनी जगह बनाते रहने के लिए। और
સોનબાઈની વાતમાંથી તારી વાતમાંથી મારી વાતમાંથી એ જ મને તો નીચોડ નીકળી આવે છે કે કસેક ને કસેક આપણે બીજા કોઈકને કરતા જોયું એમાંથી જ આપણને હિંમત મળી છે અને કસેક ને કસેક એનાથી જ આઈ થિંક થોડાક થોડાક નિયમો બદલતા જાય અને સાધારણ શું છે અને અસાધારણ શું છે એના માયના બદલતા જાય છે। પણ થેન્ક યુ જોડાવા માટે સોનભાઈ, બહુ મજા આવી। સોરી પહેલાના બધા આખા ગામના ટેકનિકલ પ્રોબ્લેમ્સ થયા, પણ
આપણું છે ને ફિલ્મ જેવું છે અરુંધતીબેન, શરૂઆતમાં બહુ તકલીફો સંઘર્ષો પડે ઘસારો પડે પણ એન્ડિંગ છે ને હેપી હેપી જ થાય બધું।
સહી વાત હે, ફિલ્મ જેસે હી હે માડિયા ડ્રામા।
થેન્ક યુ બધાને જોડાવા માટે। અમે એક દર અઠવાડિયે એક નવો એપિસોડ બહાર પાડીએ છીએ। અમારો પોડકાસ્ટ સ્પોટિફાય, એમેઝોન મ્યુઝિક અને ઘણા બધા એવા પોડકાસ્ટિંગ પ્લેટફોર્મ પર અવેલેબલ છે। તમે અમને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરી શકો છો ફુરસત ફેમિનિઝમ પર, તમે અમને ઇમેલ લખી શકો છો fursatfeminism@gmail.com પર અને આપણે નેક્સ્ટ વીક પાછા મળીએ। બાય બાય
બાય।
રેકોર્ડ બંધ કરી દઉં કે ચાલુ રાખું?